એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. તો આજે આપણે વાત કરીશું એક એવી જબરજસ્ત નવલકથાની જે અમેરિકન સાહિત્યમાં એમ કહી શકાય કે એક સીમાચિહ્ન રૂપ છે, ઈએલ ડોક્ટરોની રેગ ટાઈમ. આ પુસ્તક વાંચતી વખતે એવું લાગે છે જાણે તમે કોઈ જૂની ફિલ્મ જોઈ રહ્યા છો.
હા,
ચિત્રો ઝડપથી બદલાય છે, પાત્રો આવે છે અને જાય છે, અને પાછળ સતત એક આગવું સંગીત વાગતું રહે છે.
તમે સંગીતની વાત કરી એ બહુ યોગ્ય છે. રેગ ટાઈમ એ માત્ર નવલકથાનું શીર્ષક નથી, પણ એની આત્મા છે. એ યુગનું સંગીત હતું, અણધાર્યું, ઉત્સાહથી ભરેલું, અને મતલબ કે જેમાં જુદા જુદા તાલ એકસાથે વાગતા હતા. ડોક્ટરોએ આખી નવલકથા એ જ શૈલીમાં લખી છે.
અચ્છા.
એક તરફ ઇતિહાસની જાણીતી સ્થિર ધૂન ચાલે છે અને એની ઉપર તેઓ કાલ્પનિક પાત્રોના જીવનની એકદમ નવી અને ગૂંચવણભરી ધૂન વગાડે છે.
અને આ પ્રયોગને વિવેચકો હિસ્ટોરિયોગ્રાફિક મેટાફિક્શન જેવું ભારેખમ નામ આપે છે.
હા, બહુ ભારેખમ.
પણ સરળ શબ્દોમાં કહીએ તો શું એનો અર્થ એવો થાય કે લેખક ઇતિહાસને એક પવિત્ર, ન બદલી શકાય તેવી હકીકત નથી માનતા, પણ
એક વાર્તા માને છે.
હા, એક વાર્તા માને છે જેને અલગ અલગ દૃષ્ટિકોણથી કહી શકાય.
બિલકુલ. ડોક્ટરો જાણે આપણને કહે છે કે ઇતિહાસ એ કોઈ મ્યુઝિયમમાં રાખેલી વસ્તુ નથી.
બરાબર.
એ તો એક જીવંત સંવાદ છે. આ નવલકથામાં હેનરી ફોર્ડ, જેપી મોર્ગન, હેરી હુડીની જેવા સાચા ઐતિહાસિક પાત્રો એ કાલ્પનિક પાત્રો સાથે એવી રીતે હળે મળે છે કે આપણને સવાલ થાય કે સાચું શું છે અને કલ્પના શું.
અને કદાચ એ જ એમનો મુદ્દો છે.
હા, કે આપણી સ્મૃતિ અને ઇતિહાસ બંને આખરે તો એક પ્રકારની કથા જ છે.
આ કથા 20મી સદીની શરૂઆતના અમેરિકાની છે, પણ મને એ વાતમાં વધુ રસ પડ્યો કે આ પુસ્તક લખાયું 1975માં. એ સમયે અમેરિકા વિયેતનામ યુદ્ધ અને વોટરગેટ જેવા સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. તો શું લેખક ભૂતકાળની વાત કરીને પોતાના સમયના અમેરિકા પર ટિપ્પણી કરી રહ્યા હતા?
ચોક્કસ, બિલકુલ. એ ભૂતકાળના અરીસામાં વર્તમાનનું પ્રતિબિંબ શોધી રહ્યા હતા.
અને એમને એમાં શું દેખાયું?
એ અરીસામાં એમને એક નહીં પણ ત્રણ અલગ અલગ અમેરિકા દેખાયા, જે એક જ શહેરમાં એક જ સમયે સાથે તો રહેતા હતા પણ
એકબીજાથી સાવ અજાણ,
સદંતર અજાણ. અને આ ત્રણ દુનિયાનો ટકરાવ એ જ રેડ ટાઈમનો મુખ્ય સંઘર્ષ છે.
તો ચાલો આ ત્રણ દુનિયાને નજીકથી ઓળખીએ. પહેલું અમેરિકા કયું છે?
પહેલું અમેરિકા છે ન્યૂ રોશેલનું એક શ્રીમંત શ્વેત એંગ્લો સેક્સન પ્રોટેસ્ટન્ટ કુટુંબ,
એટલે કે સ્થાપિત અને સન્માનનીય અમેરિકા.
હા, એ સમયનું. અને રસપ્રદ વાત એ છે કે લેખક આ પરિવારના કોઈ સભ્યને નામ નથી આપતા.
હા, એ બહુ વિચિત્ર છે.
તેઓ માત્ર પિતા, માતા, માતાનો નાનો ભાઈ, નાનો છોકરો તરીકે જ ઓળખાય છે. જાણે તેઓ વ્યક્તિઓ નહીં પણ
એક આખા વર્ગના પ્રતિનિધિઓ હોય.
બરાબર.
મને શરૂઆતમાં આવા થોડી અજીબ લાગી કે પાત્રોના નામ જ નથી, પણ પછી સમજાયું કે લેખક આના દ્વારા કેટલી મોટી વાત કહી રહ્યા છે.
શું?
વ્યક્તિગત ઓળખનું કોઈ મહત્વ જ નથી રહ્યો.
સાચી વાત.
તેઓ એક પ્રકાર છે, વ્યક્તિ નહીં.
સાચું કહ્યું. હવે બીજી દુનિયા પર આવીએ. એ છે પૂર્વ યુરોપથી આવેલા યહૂદી ઇમિગ્રન્ટ્સની દુનિયા.
અચ્છા.
તેનું પ્રતિનિધિત્વ કરે છે તાતેહે નામનો એક કલાકાર અને તેની નાની દીકરી. તેઓ ન્યૂયોર્કની ગલીઓમાં ગરીબી અને સંઘર્ષ વચ્ચે જીવી રહ્યા છે.
એટલે કે એ લાખો લોકોનું પ્રતીક જે અમેરિકન ડ્રીમની શોધમાં આવ્યા હતા.
હા, એ જ સપનું જે એમને દૂરથી દેખાતું હતું પણ નજીક જતા મૃગજળ જેવું લાગતું હતું.
અને ત્રીજું અને કદાચ સૌથી શક્તિશાળી ચિત્ર એ કોનું છે?
એ છે આફ્રિકન અમેરિકન સમુદાય, અને તેનું પ્રતિનિધિત્વ કરે છે નવલકથાનો સૌથી યાદગાર પાત્ર કોલહાઉસ વોકર જુનિયર.
કોલહાઉસ વોકર.
તે હાર્લેમનો એક પ્રતિભાશાળી રેગી ટાઈમ પિયાનિસ્ટ છે. શિક્ષિત છે, સ્વાભિમાની છે અને પોતાના હક માટે અત્યંત સજાગ છે. એની વાર્તા જ આ નવલકથાનું હૃદય અને એનો કરુણાંત બને છે.
તો આપણી પાસે ત્રણ અલગ અલગ દુનિયા છે જે એકબીજાની સમાંતર ચાલી રહી છે, પણ વાર્તા ત્યારે જ આગળ વધે જ્યારે આ દુનિયાઓ એકબીજા સાથે ટકરાય.
બરાબર.
તો આ ટકરાવની શરૂઆત ક્યાંથી થાય છે?
એની શરૂઆત થાય છે પેલા શ્રીમંત પરિવારના ઘરમાંથી, અને એ પણ
એકદમ અણધારી રીતે. નહીં?
હા, બિલકુલ અણધારી રીતે. પરિવારના વડા પિતા એડમિરલ પિયરી સાથે ઉત્તર ધ્રુવના પ્રવાસે જાય છે.
ઓકે.
એમની ગેરહાજરીમાં માતા, જે અત્યાર સુધી એક આદર્શ ગૃહિણીની ભૂમિકા ભજવતી આવી હતી, તેને પહેલીવાર પોતાના નિર્ણયો લેવાની તક મળે છે.
અને એ પહેલો જ નિર્ણય એવો હોય છે જે એમના આખા પરફેક્ટ પરિવારની દુનિયાને હચમચાવી નાખે છે.
હા, એકદમ. એક દિવસ માતાને પોતાના ઘરના બગીચામાં જમીનમાં જીવતું દાટેલું એક નવજાત શિશુ મળે છે. એ બાળક એક આફ્રિકન અમેરિકન યુવતી સારાહનું હોય છે. એ સમયના નિયમો મુજબ માતાએ પોલીસને બોલાવી જોઈતી હતી,
પણ એ નથી બોલાવતી.
ના, તે પોતાની અંતરાત્માનો અવાજ સાંભળે છે. તે માત્ર બાળકને જ નહીં, પણ તેની માતા સારાહને પણ પોતાના ઘરમાં આશરો આપે છે.
આ એક નાનકડું કૃત્ય એમના ઘરની સીમાઓ તોડી નાખે છે.
હા, અને બે અલગ દુનિયાને એક છત નીચે લાવી દે છે.
આ માતાના પાત્રનો વિકાસ ખૂબ જ રસપ્રદ છે.
બહુ જ.
એક પરંપરાગત સ્ત્રીમાંથી તે ધીમે ધીમે પરિવારની નૈતિક શક્તિ બની જાય છે. એના આ નિર્ણય પછી જ વાર્તામાં કોલ હાઉસ વોકર જુનિયરનો પ્રવેશ થાય છે. બરાબર
બરાબર.
કોલ હાઉસ એ સારાહના બાળકનો પિતા છે.
અચ્છા.
તે સારાને મનાવવા માટે દર રવિવારે ઘરે આવે છે, અને એનો આવવાનો અંદાજ પણ કેવો શાહી હોય છે.
કેવો?
તે પોતાની ચમકતી નવીનકોર મોડેલિટી ફોર્ડ કારમાં આવે છે, હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને.
વાહ.
તે અત્યંત શિષ્ટાચારથી વર્તે છે અને કોઈની સાથે સીધી વાત કરવાને બદલે પિયાનો પર રેગેટાઈમ સંગીત વગાડીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે. એટલે ધીમે ધીમે તે સારા અને આખા પરિવારનું દિલ જીતી લે છે.
હા,
અહીં એની મોડેલટી ફોર્ડ કારની વાત કરવી જરૂરી છે.
ચોક્કસ.
એ માત્ર એક વાહન નથી. એ સમયે એક અશ્વેત વ્યક્તિ માટે આવી મોંઘી અને આધુનિક કાર હોવી એની મહેનત, એની સફળતા,
એના ગૌરવનું પ્રતીક હતું.
બરાબર, એના ગૌરવનું પ્રતીક.
અને એટલે જ જ્યારે એ કાર પર હુમલો થાય છે ત્યારે એ માત્ર એક નિર્જીવ વસ્તુ પરનો હુમલો નથી રહેતો,
એ કોલહાઉસના સ્વાભિમાન પર હુમલો બની જાય છે.
હા, એના અસ્તિત્વ અને અમેરિકન ડ્રીમમાં એની શ્રદ્ધા પરનો હુમલો. અને આ જ ઘટના આખી નવલકથાને એક કરુણ વળાંક આપે છે.
તો બને છે શું? એવું તો શું થાય છે જે કોલહાઉસ જેવા શાંત અને કાયદાનું પાલન કરનારા માણસને હિંસાના માર્ગે ધકેલી દે છે?
એક દિવસ કોલહાઉસ પોતાની કારમાં સારાહને મળવા જઈ રહ્યો હોય છે ત્યારે રસ્તામાં સ્થાનિક ફાયર બ્રિગેડનો વડો વિલી કોંકલિન,
જે એક જાતિવાદી માણસ છે,
હા, તે એના સાથીઓ સાથે મળીને કોલહાઉસનો રસ્તો રોકે છે અને માત્ર મજાક મસ્કરી માટે કોલહાઉસની કારને ઘોડાની લાદથી ગંદી કરી નાખે છે
અને એનું અપમાન કરે છે.
હા,
આ એક વ્યક્તિગત અપમાનની ઘટના હતી, પણ કોલહાઉસનો પ્રતિભાવ કેવો હોય છે? તે શું કરે છે?
કોલહાઉસ બદલો લેવાને બદલે એક આદર્શ નાગરિકની જેમ કાયદાનો માર્ગ અપનાવે છે. તે પોલીસ પાસે જાય છે.
અને એની માંગ શું હોય છે?
એની માંગણીઓ બહુ સરળ હોય છે. તેની કારને સાફ કરી એની મૂળ સ્થિતિમાં પાછી આપવામાં આવે અને વિલી કોન્કલેન જાહેરમાં તેની માફી માગે. બસ.
તે હિંસા નહીં, ન્યાય માગે છે.
બરાબર.
પણ શું તેને ન્યાય મળે છે? અહીં જ સિસ્ટમની ખરી કસોટી થાય છે.
અને સિસ્ટમ એક કસોટીમાં નિષ્ફળ જાય છે. પોલીસ, કોર્ટ, વકીલો, કોઈ તેની વાત સાંભળતું નથી.
કેમ?
બધા માટે આ એક નાની અમથી ઘટના હોય છે. એક કાળા માણસના અપમાનનું કોઈ વજૂદ નથી.
અહીં હેખક બહુ મોટો મુદ્દો ઉઠાવે છે, નહીં?
ચોક્કસ. સમસ્યા માત્ર વિલી કોન્કલિન જેવા અમુક જાતિવાદી લોકોની નથી,
પણ એ આખી વ્યવસ્થાની છે.
હા, એ આખી વ્યવસ્થાની છે જે આવા અન્યાયને ચલાવી લે છે અને પીડિતને ન્યાય આપવામાં નિષ્ફળ જાય છે.
એટલે કે સિસ્ટમની આ નિષ્ફળતા જ એક સામાન્ય નાગરિકને ક્રાંતિકારી બનવા માટે મજબૂર કરે છે.
બરાબર. એક વ્યક્તિ જે સિસ્ટમમાં વિશ્વાસ રાખતો હતો તેનો વિશ્વાસ તૂટી જાય છે.
અને આ વિશ્વાસ ક્યારે તૂટે છે?
એ વિશ્વાસ સંપૂર્ણપણે ત્યારે તૂટે છે જ્યારે સારા કોલહાઉસ વતી ન્યાય માંગવા માટે ઉપરાષ્ટ્રપતિની એક જાહેર સભામાં પહોંચે છે.
ઓ,
તે માત્ર એક અરજી આપવાનો પ્રયાસ કરે છે, પણ સુરક્ષા ગાર્ડ ભૂલથી તેને કોઈ હુમલાખોર સમજી બેસે છે અને તેના પર એટલો જોરથી પ્રહાર કરે છે
કે સારાનું મૃત્યુ થઈ જાય છે.
હા,
આ તો અત્યંત દુઃખદ છે. પોતાની પ્રેમિકાનું મૃત્યુ અને તે પણ ન્યાય માંગવાના પ્રયાસમાં.
બસ, આ ઘટના પછી કોલહાઉસ માટે પાછા ફરવાના બધા રસ્તા બંધ થઈ જાય છે.
તો એ શું કરે છે?
હવે તેની શાંતિપૂર્ણ લડત બદલાની આગમાં ફેરવાઈ જાય છે. તે પોતાના કેટલાક સાથીઓને ભેગા કરે છે અને ફાયર સ્ટેશન પર હુમલો કરે છે જ્યાં તેનું અપમાન થયું હતું.
અને અહીંથી હિંસાનો સિલસિલો શરૂ થાય છે.
હા, એક એવો સિલસિલો જે આખા ન્યૂયોર્કને હચમાવી દે છે.
અને આ સંઘર્ષમાં તેને એક અણધાર્યો સાથી મળે છે.
કોણ?
પેલી શ્રીમંત ફેમિલીમાંથી માતાનો નાનો ભાઈ.
ઓ હા,
એક શ્વેત મધ્યમવર્ગીય યુવાન જે પોતાની જિંદગીથી કંટાળી ગયો છે અને કોઈ હેતુ શોધી રહ્યો છે, તે કોલહાઉસના બળવામાં શા માટે જોડાય છે?
કારણ કે તેને કોલહાઉસના સંઘર્ષમાં એક સચ્ચાઈ દેખાય છે. તેને પોતાની દુનિયા પોકળ અને અન્યાયી લાગે છે, જ્યારે કોલહાઉસની લડાઈ તેને સાચી અને નૈતિક લાગે છે.
અને તે બોમ્બ બનાવવામાં નિષ્ણાત હોય છે.
હા, અને પોતાની આ આવડતનો ઉપયોગ કોલહાઉસ માટે કરે છે. આ જોડાણ પણ સૂચક છે, નહીં?
બિલકુલ. તે દર્શાવે છે કે અન્યાય સામેનો બળવો વર્ગ અને જાતિની સીમાઓ ઓળંગી શકે છે.
વાર્તાનો ક્લાઇમેક્સ તો વધુ નાટકીય છે.
હા, કોલહાઉસ અને તેના સાથીઓ સીધા અમેરિકન મૂડીવાદના હૃદય પર પ્રહાર કરે છે.
હા, તેઓ ન્યૂયોર્કના સૌથી ધનિક અને શક્તિશાળી વ્યક્તિ જેપી મોર્ગનની ભવ્ય લાઇબ્રેરી પર કબજો કરી લે છે.
એ લાઇબ્રેરી જે પશ્ચિમી સંસ્કૃતિના અમૂલ્ય ખજાનાથી ભરેલી છે.
બરાબર. અને કોલહાઉસ ધમકી આપે છે કે જો તેની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તે આખી લાઇબ્રેરીને બોમ્બથી ઉડાવી દેશે.
આ એક શક્તિશાળી પ્રતિકાત્મક પગલું છે.
કેમ?
જે સંસ્કૃતિ અને સમાજે તેને અને તેના જેવા લાખો લોકોને બહાર રાખ્યા, એ જ સંસ્કૃતિના વારસાને નષ્ટ કરવાની તે ધમકી આપે છે.
સાચી વાત.
આ સમયે પિતા પણ પ્રવાસ પરથી પાછા ફરે છે અને તેમને ખબર પડે છે કે જે દુનિયા તેઓ છોડીને ગયા હતા તે હવે રહી નથી.
અંતે લાંબી મંત્રણાઓ પછી સત્તાવાળાઓ ઝૂકી જાય છે.
એટલે કોલહાઉસની માંગ સ્વીકારાય છે.
હા, એની મુખ્ય માંગ તેની મોડેલ ટી ફોર્ડ કારને સમારકામ કરી સાફ કરીને તેને પાછી સોંપવામાં આવે તે સ્વીકારાય છે.
પછી
તે પોતાના સાથીઓને સુરક્ષિત રીતે ભાગી જવા દે છે, પણ તે પોતે શરણાગતિ સ્વીકારે છે.
અને
તે નિશસ્ત્ર હાથ ઊંચા કરીને લાઇબ્રેરીમાંથી બહાર આવે છે, પણ પોલીસ તેને ગોળી મારીને ઠાર કરી દે છે.
આ એક એવો અંત છે જે તમને હચમચાવી દે છે. તે જીત્યો પણ હારીને.
બરાબર.
સિસ્ટમે તેની માંગ તો માની પણ તેને જીવતો ન છોડ્યો. શું આને એક નૈતિક વિજય કહી શકાય?
કદાચ. ડોક્ટરો એવું સૂચવે છે કે કોલહાઉસે પોતાનું ગૌરવ પાછું મેળવ્યું, પણ એની કિંમત તેને પોતાના જીવથી ચૂકવવી પડી.
તે બતાવે છે કે અન્યાયી વ્યવસ્થાને પડકારવી કેટલી ખતરનાક બની શકે છે.
હા,
કોલહાઉસની વાર્તા તો પૂરી થઈ, પણ બાકીના પાત્રોનું શું થાય છે? પેલો ન્યૂ રોશેલનો પરિવાર.
એ પરિવાર વિખેરાઈ જાય છે. પિતા પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં લુસિટાનિયા જહાજ દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. માતાનો નાનો ભાઈ મેક્સિકન ક્રાંતિમાં લડવા જતો રહે છે અને ત્યાં જ ગાયબ થઈ જાય છે.
એટલે જૂની વ્યવસ્થા, જૂનું અમેરિકા જાણે ખતમ થઈ જાય છે.
હા, બરાબર. પણ આ વિનાશમાંથી કંઈક નવું પણ સર્જાય છે.
અને એ જ આ નવલકથાની સુંદરતા છે, ખરું ને?
બિલકુલ. માતા હવે એક સંપૂર્ણપણે સ્વતંત્ર અને મજબૂત સ્ત્રી છે.
અને તે તાતે સાથે લગ્ન કરે છે.
હા, પેલો ગરીબ યહૂદી ઇમિગ્રન્ટ જે હવે પોતાની કલા અને મહેનતથી એક સફળ ફિલ્મ નિર્દેશક બની ગયો છે.
અને તેમનું નવું કુટુંબ એ અમેરિકાના ભવિષ્યનું પ્રતીક બની જાય છે.
બિલકુલ. તેમના નવા પરિવારમાં કોણ કોણ છે? માતાનો પોતાનો નાનો છોકરો, તાતેહની નાની છોકરી અને
કોલહાઉસ અને સેરાહનો અનાથ દીકરો.
હા, એક શ્વેત, એક યહૂદી અને એક અશ્વેત બાળક ત્રણેય સાથે મળીને એક નવા મિશ્ર સાંસ્કૃતિક પરિવાર તરીકે મોટા થાય છે.
ડોક્ટરો અહીં સૂચવી રહ્યા છે કે જૂની અલગ અલગ દુનિયાઓ ભલે તૂટી ગઈ હોય, પણ એના અવશેષોમાંથી એક નવું, વધુ સમાવેશી અમેરિકા જન્મ લઈ રહ્યું છે.
બરાબર.
આમ આ નવલકથા એક યુગના અંત અને બીજા યુગની શરૂઆતની ગાથા છે. તે આપણને શીખવે છે કે ઇતિહાસ ફક્ત રાજા મહારાજાઓ કે મોટી ઘટનાઓનો નથી હોતો,
પણ એ સામાન્ય માણસના સંઘર્ષ, તેના સપના, તેના ગૌરવ અને તેના ન્યાય માટેના સંઘર્ષથી બને છે.
અને એ આપણને એ પણ યાદ અપાવે છે કે ઓળખ, સમાનતા અને ન્યાય માટેની લડાઈ ક્યારેય પૂરી નથી થતી.
તે દરેક પેઢીમાં નવા સ્વરૂપે જીવંત રહે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.